આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોનું અમૃતસરમાં આગમન. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સમાન નાગરિક સંહિતા યુસીસી અંગે સમિતિની રચના પર ચર્ચા અને વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીની સમીક્ષા કરાઈ. રાજ્યના શિક્ષણ વિભાગે સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી સંસ્કૃત સાધના નીતિને મંજૂરી આપી. શ્રવણ તીર્થ દર્શન યોજનાનો અત્યાર સુધી રાજ્યના 1.5 લાખથી વધુ યાત્રાળુએ લાભ લીધો અને આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ વધવાથી ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતી સહિતના 104 ભારતીયોને લઈ અમેરિકન એરફોર્સનું C-17 વિમાન આજે બપોરે પંજાબના અમૃતસર પહોંચ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ દેશ નિકાલ કરાયેલા આ નાગરિકોમાં 30 લોકો પંજાબના છે, જ્યારે બાકીના ચંદીગઢ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના છે. અમૃતસર વહીવટીતંત્રે એરપોર્ટ અધિકારીઓ સાથે સંકલનમાં તમામ વ્યવસ્થા કરી છે. આ તમામ લોકોની ચકાસણી અને પૃષ્ઠભૂમિની પ્રક્રિયા ચાલી રહી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના નવા શાસન પછી દેશ નિકાલની આ પ્રથમ ઘટના છે. પરત ફરેલા ગુજરાતીઓને આવતીકાલે અમૃતસર હવાઈ મથકથી અમદાવાદ લાવવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે અમદાવાદ પોલીસને એલર્ટ કરવામાં આવી છે. આ ગુજરાતીઓમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વડોદરા અને પાટણ જિલ્લાના નાગરિકો હોવાના અહેવાલ છે. ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા યુસીસી અંગે સમિતિની રચના અંગે મંત્રીમંડળને માહિતગાર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રભારી મંત્રીઓને સોંપાયેલી જવાબદારી અને સ્થાનિક સ્થિતિ પર રાજકીય ચર્ચા થઈ હતી. બેઠક બાદ કૃષિમંત્રી રાઘવ પટેલે જણાવ્યું હતું કે સરકારે 3.5 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી છે. નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોને મળેલી ટ્રોફી કેબિનેટમાં રજૂ કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાએ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ગાંધીનગર જિલ્લાના પાલજ આઈઆઈટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ટોસ ઉછાડી આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. 9 ફેબ્રુઆરી સુધી રમાનારી આ ટુર્નામેન્ટમાં 6 મહાનગરપાલિકાના મેયર તથા 8 કોર્પોરેશન કમિશનરો સહિત કુલ 14 ટીમો ભાગ લઈ રહી છે. મહાનગરપાલિકાઓની મહિલા પદાધિકારીઓ માટે પણ ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. રાજ્યના શિક્ષણ વિભાગે નવી સુધારેલી નીતિ સંસ્કૃત સાધનાને મંજૂરી આપી છે. શિક્ષણ વિભાગે સંસ્કૃત ભાષામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને સંસ્કૃત માધ્યમ ઉત્તમ પ્રકારના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ હાલની સંસ્કૃત શાળાઓને શૈક્ષણિક તેમજ ભૌતિક સાધનોથી સુસજ્જ બને એ માટે આ નીતિને મંજૂરી આપી છે. રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત સંસ્કૃત શાળાઓમાં ખાલી પડેલી પ્રધાનાચાર્ય અને અધ્યાપકની જગ્યાઓ ભરવા માટે કેન્દ્રીયકૃત રાજ્યકક્ષાની પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારની પસંદગી કરાશે. તેમજ આ શાળાઓના ગ્રંથાલયને સંવર્ધિત કરવા માટે તેમજ પ્રાચીન અને હસ્તલિખિત ગ્રંથોની જાળવણી તેમજ તેમાં ડિજિટાઇઝેશન માટે પ્રતિવર્ષ 25,000 રૂપિયા અને 150થી વધુ વિદ્યાર્થી સંખ્યા માટે 40,000 રૂપિયા વાર્ષિક ગ્રાન્ટ સહાય આપવામાં આવશે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 16 કરોડ રૂપિયાના ખર્ચે લેસર સહિતની સુવિધાથી સજ્જ બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર બનવાની યોજના છે. સિવિલ હોસ્પિટલના અધિક્ષક દ્વારા સંબંધિત એજન્સીઓ સાથે મળી આ માટેની કામગીરી ચાલી રહી છે. યોજના અંગે સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માકડિયાએ વધુ માહિતી આપી હતી.
આનાથી ઘણા સૌરાષ્ટ્રના દર્દીઓ જે બોન્સ માટે પર્ટિક્યુલરલી અને ક્રિટિકલ ડિસીઝ માટે આવતા હોય એને ખૂબ જ ફાયદો થશે. બોન્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેઝર અને અમુક બોન્સ રિલેટેડ ખૂબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે, જેનાથી નેશનલ લેવલની આપણે સારવાર આપી શકશું. અને ક્રિટિકલ કેર બ્લોકમાં બી એ પ્રમાણે જે ડેવલપ થતો જશે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોક્યોર કરવામાં આવશે. બોન્સમાં 2 ફ્લોર્સ બનાવેલા છે આપણે, અને એમાં પેશન્ટ રિસેપ્શન એરિયા, સ્પેશિયલ મેલ ફિમેલ વોર્ડ, ચિલ્ડ્રન વોર્ડ, ડ્રેસિંગ રૂમ, સ્પેશિયલ ઓપરેશન થિયેટર, માઇનોરિટી, એ રીતની બધી વ્યવસ્થા છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવમાં શિશુમાં પણ મોબાઇલ એપ દ્વારા આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બની છે. ભારતમાં સૌ પ્રથમવાર આ એપ કેન્દ્ર શાસિત પ્રદેશમાં શરૂ કરવામાં આવી છે. એપને કારણે આશા વર્કરો હવે વધુ સરળતાથી બાળકના આરોગ્ય પર નજર રાખી શકે છે. આ એપ વિકસાવનાર કંપનીના ડોક્ટર અશોક જયભાઈએ વધુ માહિતી આપી હતી.
इस शिशु मापन AI टूल से हमारी आशा वर्कर्स अभी बच्चों का एंथ्रोपोमेट्रिक मेजरमेंट्स वजन वगैरह नाप रहे हैं. इसका मेन इस्तेमाल अभी जो हमारा नेशनल हेल्थ प्रोग्राम है होम बेस्ड न्यूबॉर्न केयर HBNC प्रोग्राम में लगभग 450 से ज्यादा आशा वर्कर दमन में इसको यूज कर रहे हैं. ये जो AI एप्लीकेशन या AI टूल आर्टिफिशियल इंटेलिजेंस बेस्ड टूल बनाया गया है ये आशा वर्कर्स के लिए बहुत हेल्पफुल हो रहा है. इसमें बहुत सारे ऐसे फीचर्स है जो आशा वर्कर्स को हेल्प कर रहे हैं, उनका काम आसान कर रहे हैं, उनको फील्ड में मदद कर रहे हैं.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAT ને ફોલો કરશો. રાજ્ય સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજનાનો અત્યાર સુધીમાં 1.5 લાખ કરતા વધુ યાત્રાળુએ લાભ લીધો છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો રાજ્યના યાત્રાધામોના સરળતાથી દર્શન કરી શકે તે માટે વર્ષ 2017 થી શ્રવણ તીર્થ દર્શન યોજના ચાલી રહી છે. અત્યાર સુધીમાં 1.5 લાખ કરતા વધુ યાત્રાળુઓએ આ યોજનાનો લાભ લીધો છે. યોજના પાછળ રાજ્ય સરકારે 11.28 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ યોજના અંતર્ગત ગુજરાતના યાત્રાધામોમાં 3 રાત્રિ અને 3 દિવસ અથવા તો 2000 કિલોમીટર સુધીના પ્રવાસની સુવિધા આપવામાં આવે છે. યોજના વિશે વધુ માહિતી યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ yatradham.gujarat.gov.in પરથી મળી રહેશે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
મોરબીમાં આજે વિશેષ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત લાલબાગ નટરાજ PGDCL વડી કચેરીથી વેજીટેબલ રોડ ઉપર વિશેષ ઝુંબેશનું આયોજન કરાયું હતું. મોરબી કોર્પોરેશનના કમિશનર સ્વપ્નિલ ખરે અનધિકૃત દબાણકર્તાઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અનુરોધ કર્યો હતો.
વન વીક વન રોડ અંતર્ગત કોઈ ખૂબ મોટા રોડ જેને આપણે મેજર રોડ કહીએ છીએ એના ઉપર કરતા હોઈએ છીએ, તો છેલ્લા 3 અઠવાડિયાથી 3 મેજર રોડમાં અમે કાર્યવાહી કરી હતી. અત્યારે કાર્યવાહી આ લાલબાગ વિસ્તારમાં ચાલી રહી છે અને ઘણા કાયમી અને કાચા પાકા દબાણો છે જે દૂર આજે કરવામાં આવે છે. લોકોને સંદેશ એ જ છે કે જો આપના કાચા પાકા દબાણો હોય, આપના ધ્યાન ઉપર હોય, તો બધાને આગ્રહ છે, વિનંતી છે કે આપ લોકો આપની રીતે એને દૂર કરી દો, બીકોઝ આજે નહીં તો કાલે આપનો વિસ્તારનો પણ સમાવેશ આ ડ્રાઈવમાં કરવામાં આવશે.
રાજ્યમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા કેટલાક સમયથી તાપમાનમાં ઉતાર ચઢાવથી રાજ્યમાં વાતાવરણ અસ્થિર બન્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસના જણાવ્યા મુજબ આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે, જેથી ઠંડીમાં રાહત મળશે.
आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और लघुतम तापमान में 2 से 3 डिग्री तापमान बढ़ेगा और उसके बाद लो लाइट चेंज कैटेगरी में जाएगा. और जो अभी हवा का पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है और अहमदाबाद में जो लघुतम तापमान रिकॉर्ड हुआ है वो है 11.4 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 10.5 डिग्री सेंटीग्रेड और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है नालिया में 9.8 डिग्री सेंटीग्रेड. अहमदाबाद और आसपास का जो क्षेत्र है इसमें मेनली क्लियर स्काई रहेगा और तापमान आपका 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है.
જાપાનની સુઝુકી કંપનીના સહયોગથી દૂધસાગર ડેરી દ્વારા માણસા તાલુકામાં 300 બાયોગેસ પ્લાન્ટ શરૂ કરાશે. સુઝુકી કંપનીના વડા તોયો કુકસાન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધિકારીઓએ મહેસાણાની દૂધસાગર ડેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ખેડૂતો બળતણ અને ખાતર માટે આત્મનિર્ભર બને તે માટે આ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોનું અમૃતસરમાં આગમન. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સમાન નાગરિક સંહિતા અંગે સમિતિની રચના પર ચર્ચા અને વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીની સમીક્ષા કરાઈ. શ્રવણ તીર્થ દર્શન યોજનાનો અત્યાર સુધી રાજ્યના 1.5 લાખથી વધુ યાત્રાળુઓએ લાભ લીધો અને આગામી 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની, ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.